તારીખ 14/4/1989 શ્રીમદ રાજચંદ્ર પુષ્પમાળા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
પરિણમનની અંદર થી જે સત્વ છે નીકળી જાય છે. મુખમાં પણ આ વિશે ચાલે છે, કોઈ માણસ એમ કે અઘટિત કાર્ય કરતો કર્યું હોય તો એને જીવન પર્યંત એનો જે આત્મા છે એ વિશેની અંદર લંખ્યા કરતો હોય છે. તો એ પરિણામથી છૂટી જવું છે તેને, એના માટે આ વાત છે. હા, પણ સામાન્ય રીતે અઘટિત કરે તો પ્રત્યેક મુજબ કોઈ દુરાચાર પાપના પરિણામ થયા હોય એ વિષય ઉપર અહીંયા તો આજે જે શરૂઆત છે આજે વિષયની એમાં મોટા ભાગે એવી વાતો લીધી છે. કેમકે કોઈ માણસ ધર્મના ક્ષેત્રમાં આવવા માંગે છે ત્યારે એને સીધું એવું લાગે છે અંદરથી, આપણે ધર્મના ક્ષેત્રમાં કેવી રીતે જવું. આપણે તો ઘણા ભૂતકાળની અંદર એવા પરિણામ કર્યા છે કે જે પરિણામ મૂકી હોય આ ધર્મના ક્ષેત્ર હારે તો આપણને દૂર પડી જાય છે. તો એનું ચિત્ત છે એ ધર્મમય થાય એના માટે એને ભૂતકાળના પરિણામથી નિવૃત્તિ આવી જાય અને એ જે પરિણામથી હળવો થઈ જાય એટલા પૂરતી અહીંયા આ માર્ગદર્શન છે. ખાસ કરીને ભૂમિકામાં પ્રવેશતા પેલા એક દખલ ઉભી થાય છે અનેક જીવોને, તો જેને એવા કૃત્ય થયા હોય તેની વાત છે. એને જે થયું તે થયું, પણ મનવચન કયાથી હવે એ દિશામાં કોઈ જવું નથી. પરિણામમાં દ્રઢતા આવી જાય છે તો હળવાશ થઈ જાય છે, અથવા એવા પ્રકારનો કસાય ગળી જાય છે આવા પરિણામથી એ પણ એ કસાય ગળી જાય છે, એ છૂટી જાય છે, અથવા અભિપ્રાય બદલાઈ જાય છે. મક્કમ નિર્ણય કરે છે ત્યારે અભિપ્રાય આપણે બદલાઈ જાય છે. પછી નવમું વાક્ય છે, જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જોજે. લોકો એવા જીવ છે કે જેને ત્રીજું પાન છે, ત્રીજું પાન કે જે નાસ્તિક જેવા વિચારો છે કે મને ધર્મનું અસ્તિત્વ આપણે ધર્મ જે બધી વાતો છે એમ કે એક જાતનો અંધશ્રદ્ધા છે અને એ બધી પરંપરા ચલાવવા માટે ચાલે છે, ખરેખર આમાં કાંઈ વાતમાં કોઈ દમ નથી એવું ઘણા વિચારતા હોય છે. એવી યોગ્યતાવાળા પ્રતિભા છે, તો બિનબિન યોગ્યતાવાળાને વાતો લાગુ પડે એવી છે, બધાને કંઈ વાત બધી વાતો લાગુ ન પડે. આવી યોગ્યતા વાળા શું હોય છે, બહુ બુદ્ધિવાળી હોય છે. આપણા સુભાગ મલજી સાથે કેટલીક ચર્ચા થતી હતી, ઘણી બધી શ્રી રજનીશ મને સાહિત્ય વાંચતા હોય છે, બુદ્ધિવાદી માણસો પણ હોય છે, બુદ્ધિશાળી પણ હોય છે. એને ઊભો રાખવા માટે આટલી વાત છે સીધી કે તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણ છે. કોઈ પણ સ્થિતિ ભોગવતો હોય એમ જ સ્થિતિ છે ને, બીજી રીતે નથી, એનું શું કારણ? શું નક્કી કરે? કેમ કે જીવને એની પોતાથી આગળની સ્થિતિમાં જવા માટેની મહત્વકાંક્ષા છે, જે હોય છે લોકસંજ્ઞાને લીધે અથવા પરિગ્રહ સંજ્ઞાને લીધે. અમુક જ સ્થિતિ છે, કોઈને કોઈ સ્થિતિ તો છે જ, એવી સ્થિતિ નથી કે જેની પછી આગળ કોઈ સ્થિતિ નથી, એવી તો સ્થિતિ કોઈની હોતી નથી. એને પૂછે છે કે તું કયા પ્રમાણથી આ સ્થિતિને ભોગવે છે? જીવનમાં એવા પ્રસંગો બીના હોય છે કે વગર પરિશ્રમે કેટલાક કામ થઈ જતા જોવામાં આવે છે. પછી ભલે પોતે પોતાની બુદ્ધિ લગાડી દે, મને આ વિચાર આવ્યો હતો ને એટલે આમ થયો, તો કેટલાક એવા પ્રસંગ બને છે કે જેમાં એનો બહુ સારો એવો પ્રયત્ન હોવા છતાં એમાં નિષ્ફળતા જાય છે. બંને પ્રકારના પ્રસંગનો અનુભવ ગોચર થાય છે, કે જેમાં પરિશ્રમ ઘણો કર્યો હોય, બુદ્ધિ ઘણી લગાવી અને સરાસર નિષ્ફળતા મળે. શું પ્રમાણ છે તારી પાસે આને સ્વીકાર કરવાનું? શું પ્રમાણ છે? કેમ એમ થયું? કયા પ્રમાણથી તું એને તારી વર્તમાન સ્થિતિ સ્વીકારે છો? તો એને બુદ્ધિબાળનો વિષય થઈ જશે. એને બુદ્ધિમાં એ વાત નહીં. તારી જે વર્તમાન સ્થિતિ ચારે વાળી નથી પાસે, શું કારણ છે કે એને પૂર્વ કર્મ સ્વીકારવું પડે? તો પૂર્વ કર્મ સ્વીકારે તો પૂર્વ કર્મ જે પરિણામ થયા એ પરિણામ સ્વીકારવા પડે. આ બધી વાતો બી થઈ જાય. એને આરાધના વિરાધનાનો ધર્મ ધર્મનો પ્રસંગ સામે આવ્યા વગર રહેશે ને. શું બુદ્ધિનો વિષય છે? અમુક જ કુળમાં આવ્યો, અમુક જ પરિસ્થિતિમાં આવ્યો, શું જ વાત છે? પ્રાણી માત્ર ને જોવે છે કે આ એક ઘરમાં સાકરની ગાંગડી પડી છે ને ત્યાં કોમસો કીડીઓ થઈ જાય છે. કેટલું આવ્યું છે? થોડાક કલાકોનું, કોઈનું અડધી કલાકનું, કોઈનું કલાકનું, કોઈનું બે કલાકનું, પછી કઈ થઈ ગયું. કલાકોનું આયુષ હોય છે એવા પ્રાણીઓને, એ બધા જીવ છે, તને ખબર પડે છે કે આ જીવ છે. ફટકડી પડે છે કેમ તેમ છે, જાતે સાકર પડે તેમ છે. જો વિચારવા માંગે તો ઘણો વિચારવાના સ્થળ છે, વિચારવાના સ્થાન ઘણા છે. આમ કેમ આ જીવ શા માટે કેળી થયો છે, એનું આટલું જ આયુષ કેમ? એટલા બધા વિચારવાના સ્થાન છે કે જો જીવ વિચારવા બેસે તો એને એનો ઉકેલ શોધવો જ પડે, અને એનો ઉકેલ શોધવા જાય તો એને સ્પષ્ટપણે આ વિજ્ઞાન સ્વીકાર્યા વગર કોઈ રીતે સમાધાન થાય એવું નથી. બધા પડખેથી એમાં સમાધાન છે. આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? અરે આવતીકાલની ક્યાં, એક સેકન્ડ પછીની વાત જાણતો નથી? આ તો સ્થૂળ વિચારમાં મૂકી દીધો. નહીં તો આ બજારમાં જે વેપાર ચાલે છે સ્પેક્યુલેશનનો, એમાં એમ ખબર પડે કે એક મિનિટ પછી એક પૈસો વધવાનો છે તો કેવડો મોટો સોદો કરે, એક પૈસામાં કરોડો મળે, એક પૈસાની તેજી થાય તો કરોડો મળે, પણ એવડો સોદો કરતા એક પૈસાની મંદી થાય તો કરોડો જાય. મને ખબર નથી કે તેજી થશે, ખબર હોય તો હું છોડે નહીં, કાંઈ છોડી દે ભાઈ, કેમ વાત નથી જાણતો નક્કી કર. વિચાર એટલે એનો વિશ્વાસ લેવો મુશ્કેલ છે, બીજી સેકન્ડે શું થશે કોઈને ખબર નથી. વિશ્વાસ આવો બીજી વાત છે, લાગવું બીજી વાત છે, વિશ્વાસ થી લાગવું બીજી વાત છે. જ્ઞાન છે છતાં કેમ નથી જાણતો? એમાં તારા પૂર્વ કર્મ ને સ્વીકારવું પડશે કે તારો મર્યાદિત ક્ષમ છે. જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? એમ કહે છે કે માણસ બધું કામ કરી શકે છે, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, તો તું જેટલું ઈચ્છે કેમ કર્યું છે કરી શકતો? કેમ મળતું નથી, જય છે બધું કેમ મળતું નથી, શા માટે મર્યાદા છે બધી બાબત, પણ તારા પૂર્વક સ્વીકાર કરવું પડશે. ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? અનેક વિવિધ પ્રકારની ચિત્ર વિચિત્રતા જોવામાં આવે છે. પ્રમાણિક માણસને દુઃખી થતો જોવામાં આવે છે, પાપી માણસને સુખી થતો જોવામાં આવે છે, ઉલટું સુલટું છે. નીતિ કરે જીતી જાય, ખૂની કોર્ટમાં છૂટી જાય, ગુનેગાર છૂટી જાય, નિર્દોષ ફાંસીએ ચડે, અનેક જાતની ચિત્ર વિચિત્રતા છે. શું પ્રયોજન છે? આ નાસ્તિક માણસને વિચાર કરતો કરી મૂકે એવા એમના તર્ક છે. અને બહુ 15મા વર્ષે લગભગ 15-16 વર્ષે આ તો એમને ઉઠાવ્યા છે. પછી 5મા પાને છે, 51 નંબર આ મુમુક્ષુને લાગુ પડે છે માર્ગદર્શન. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરતો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. જિંદગી આયુષ મર્યાદિત છે. જે જંજાળ પર પોતે જે જંજાળમાં સંડોવાય છે, આમ કરવું આમ કરવું આમ કરવું આમ કરવું, હજાર ઘોડા ચાલે છે, એની પાસે તો જિંદગી હાવ ટૂંકી થઈ જશે. એ બધા વિચારો પૂરા થયા પહેલાં તો આયુષ પૂરો થવાનો પ્રસંગ આવી જવાનો. એટલે જંજાળ તો બહુ લાંબી છે જિંદગીની પાસે. જંજાળ ટૂંકી કરે એટલે મર્યાદા કરે નાખે. મારે જગતની અંદર જગતની મોટાઈ જોતી નથી, જગતમાં શ્રીમંતા જોતી નથી, જગતનો રાજપાટ જોતો નથી, જગતની સત્તા જોતી નથી, અધિકારો જોતા નથી, પછી તને જિંદગી સુખરૂપે જીવવાનું કારણ બનશે. નહીતર તો એટલે આકુલતામાં જિંદગી પસાર થશે કે 24 કલાક જિંદગી પૂરી ઝડપથી થઈ જશે અને બધી આકુલતામાં પૂરી થઈ જશે. સૂત્ર જેવી વાત કરી છે. પાત્રતામાં બધું બીજ છે, નિર્વાણ સુધીનું બીજ છે, નિર્વાણ સુધીનું બીજ પાત્રતામાં બીજ છે. એવી મોટી વાત છે, વાત સમેટી લીધી કે દુનિયાદારીમાં જે આગળ વધે છે એ દિશામાં મારે જવું નથી, કેમ કે એ દિશામાં જવું હોય તો પૂર્વક્રમથી કોઈ આગળ જઈ શકતું નથી. મહત્વાકાંક્ષા ગમે તેટલી હોય, પૂર્વક્રમ સિવાય શું છે? એક માણસ આખી જિંદગી જે કામ કરીને સફળ થયો હોય એ જ કામમાં એ નિષ્ફળ જાય છે, બુદ્ધિ ઘટી ગઈ ત્યાં. જયારે સફળ થયો હોય ત્યારે એને પાસે સાધનો ઓછા હોય ને સફળ થયું હોય, ઓછા સાધનમાં સફળતા મળી અને સાધનો વધી ગયા પછી સમૃદ્ધ સાધનોમાં નિષ્ફળ જાય, શું કારણ છે? બુદ્ધિ ઘટી ગઈ, સાધનો તો વિચાર છે, કાંઈ નહીં, પૂર્વક્રમ જ કામ કરે છે, એની મહત્વાકાંક્ષા કોઈ કામ નથી કરતી. બધું નજર સામે દેખાય છે કે નહીં? એટલે શું છે, જે બહારની વ્યવસ્થા ગોઠવાય છે જીવના પરિણામના આધારે નથી, એની વ્યવસ્થા વિજ્ઞાન પૂર્વકર્મને સાથે સંબંધ ધરાવે છે. વૈજ્ઞાનિક કારણો છે પૂર્વકર્મ છે, જીવની ઈચ્છાને આધીન નથી. એટલે જીવ કોઈ પણ જીવની મહત્વાકાંક્ષા તો કેટલી મોટી છે, કોઈને કોઈ વાતે પૂરું થઈ ગયું એવું તો છે જ નહીં. એટલે જંજાળ તો લાંબી જ છે, જે જંજાળ છે એની હવે જિંદગી ટૂંકી છે, કોઈને અત્યારે આયુષ છે. જો સુખરૂપે જિંદગી જીવી હોય તો જંજાળ ટૂંકી કરી નાખ્યું, કાંઈ કોઈ મહત્વાકાંક્ષા પૂર્વકર્મ પ્રમાણે જે થવું હોય તે થાય. આપણે આત્માનું પહેલાં કરવું, આપણા સુખનું સાધન પહેલાં સુખનું સાધન કરી લઈએ, બાકી બહારનું સાધન તો જે હશે એ પછી ગમે તે હશે તો દુઃખ નહીં થાય, એમાં પછી કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ નહીં થાય, એવું સુખનું સાધન કરી લઈએ. એ સ્વાધીન છે પોતાનું, જે સ્વાદ સુખનું સાધન કરવું અંતરંગમાં એ સાફ સ્વાધીન છે. બસ દિશા બદલાઈ જાય છે. પછી 53 નું છે. પવિત્રતાનું મૂળ સદાચાર છે. આ એક એમને સિદ્ધિ આચરણ સાથેની પરિસ્થિતિ લીધી છે કે કોઈ પવિત્રતા માટે વિચાર કરે અને સદાચાર પાળવામાં એની વૃત્તિ ઉલટું કામ કરે. માત્ર એ વિચાર નહીં કામ આવે, સામાન્ય સદાચાર છે તો એ સામાન્ય રીતે ખુદ વેચરી આવી જ વાત કરે છે કે મુમુક્ષુએ એની મર્યાદામાં તો રહેવું જ જોઈએ. પરિસ્થિતિ ગમે તે મર્યાદા છોડીને તો આગળ જવું જોઈએ. એનો સદાચાર વિષય છે. મુમુક્ષુને યોગ્ય એનો સદાચાર છે એ રહેવો જોઈએ. પછી ગમે તે ક્ષેત્રનો ગમે તે પ્રસંગ હોય તો સદાચાર છોડીને એ વર્તું તો એટલે એમાં પવિત્રતાનું મૂળ રહેલું છે. નહીં તો શુભભાવ છે પણ છતાં જે સદાચારની ભાવના છે એમાં પવિત્રતાનું મૂળ રહેલું છે. મૂળ મૂળમાં જ ગડબડ હોય આટલું આગળ વધવાની નથી એમ કહેવું. હા બધે બધે આવે છે, કોઈ પણ ક્ષેત્રમાં સદાચાર છોડવાની વાત સદાચાર જેને કહે છે. મધ્યસ્થા, સરળતા, ન્યાય, નીતિ બધે વિષય આવે છે. વ્યવહાર છે અરસપરસનો, પછી પરિવાર સાથેનો હોય કે સમાજ સાથેનો હોય કે જ્યાં એને કર્મ પ્રસંગે જે કે ઉદય વર્તતો હોય, જે તે પ્રકારનો વર્તતો હોય બધામાં. સામાન્ય રીતે જે જીવ ધર્મમાં પ્રવેશ કરવાનો હોય છે એના આ બધા પૂર્વ ભૂમિકા હોય છે. સામાન્ય રીતે આ પૂર્વ ભૂમિકા હોય છે, એની છાપ જ એવી હોય છે. આ માણસ છે ને સદાચારી માણસ છે, એ બીજાને એવી રીતે નહીં છેતરે, બીજાની સાથે એવી રીતે નહીં કરે, આમ નહીં કરે, આમ નહીં કરે, ખોટું બોલવું જે બોલવું હોય છે તો સત્ય બોલે છે એમ શક્ય છે ત્યાં સુધી. અપવાદ છોડીને શક્ય છે ત્યાં સુધી એની આદત જ સાચું બોલવાની, લોકોને વિશ્વાસ હોય એટલે એમને વાત કરે. એમાં કાંઈ વિશ્વાસ કરવા જોઈએ, વિશ્વસનીય માનતા એ લગભગ પરિસ્થિતિ થઈ જાય છે. જ્યાં જ્યાં એનો પરિચય હોય ત્યાં એનું કારણ એનું સદાચરણ છે, એ પવિત્રતાનું મૂળ છે. એમાંથી વાત આગળ વધે છે. અહીંયા છોડે છે, અહીંયા સદાચાર છોડે છે, પવિત્રતામાં કેવી રીતે જવાનું પ્રશ્ન છે. આ સંગીતમાં તો અહીંયા આ ગ્રંથમાં તો ઘણી જગ્યાએ એ વાત છે. અને એ તો એનું મુમુક્ષુતા એમાં સુગંધ છે, એની અંદર મુમુક્ષુતાની સુગંધ છે. એવું આ સામાન્ય રીતે આચરણ છે. એટલે અધ્યાત્મ સ્ટડી સેન્ટર વાળા જે કરે છે તો શુદ્ધથી ધર્મ નથી અથવા ધર્મ છે એનું મૂળ સ્વરૂપ શું છે તો અહીંયા શુદ્ધથી ધર્મ નથી ત્યાં સદાચાર પણ નિષેધ નથી. એના સાથે સંબંધ લક્ષમાં હોવી જોઈએ. શુભ પરિણામ છે ધર્મ નહીં હોવા છતાં સદાચારનો નિષેધ નથી ક્યાંય. નહીં તો શું છે, કોઈ સદાચાર કોઈ બેસે છે પછી એમાંથી નિશ્ચયા પાછું દેખાય છે. કેવું નહીં થયું કે તમને તમારા પરિચયથી પરિચય કરનાર સામાન્ય એવું એક છાપ ઉભી થવી જોઈએ કે નક્કી આને કોઈ અલૌકિક સત્પુરુષ મળ્યા છે. આ સામાન્ય રીતે માણસો આવી રીતે આચરણ કરતા હોતા નથી. વ્યવહારની રીતે આનો સદાચાર જોતા એમ લાગે છે કે નથી આને કોઈ સત્પુરુષ મળેલા હોવાની. એટલી છાપ લઈને તમારી સાથે વ્યવહાર કરવા વાળો જાય એનું તમારું પોતાનું પ્રતિબિંબ પડ્યું. એની વાતો કરી છે કેટલાક પત્રોની. આપણે તો શું કરવું, લોકોને સાંભળવા મળી ગયું જલ્દી જલ્દી ઊંચામાં ઊંચી વાત, યોગ્યતા એટલી ન હોય. તમે કોઈ મને જાય કે તમે કેવા છો, તમે સ્થાનક વાસી? અરે ભાઈ અમે સ્થાનક વાસી છીએ. બોર મિથ્યા તો અમે મિથ્યાત્મા જ પડ્યા હતા, ઘણા વર્ષ અમે મિથ્યાત્મા પડ્યા. જેને અત્યારે સમ્યક થઈ ગયું હોય એવો અંદરથી એને ધ્વનિ આપી જાય. પણ હજી તો એ સંપ્રદાય આપના બદલે આ સંપ્રદાય ઠીક છે એટલી વાત છે. ભોલા નથી એમ જ લાગે કે આવા આટલું આવી રીતે વાત કરે છે, આટલો બધો દ્વેષપૂર્ણ વ્યવહાર કેમ લાગે છે? તો એને કોઈની સાથે કેવી રીતે વ્યવહાર કરો એનો સદાચાર એનો નહીતર જે આ તત્વની જે ઉત્કૃષ્ટતા છે એ ઉત્કૃષ્ટતાને સામા માણસને કાંઈ છાપ જ ન પડે, ઉલટાને વિપરીત છાપ પડે એવી પરિસ્થિતિ ઊભી થાય. પછી બધું નથી બહુ ફરક પડે છે. ગુઢવા છે પવિત્રતાનો મૂળ સદાચાર છે. તારે પવિત્ર ધર્મ અંગીકાર કરવો છે તો તારો સદાચાર તો ઓછામાં ઓછો હોવો જોઈએ. અત્યારથી ક્યુમાં લઈ લીધો ધર્મને, ક્યુમાં લઈ લીધો એને, શું કહેવાય આ ધર્મ લાઈનમાં આવશે? હવે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્યવહાર હોય છે જેનો નિશ્ચય ગ્રહણ કરવાની પરિસ્થિતિ હોય, એનો વ્યવહાર ઘણો ઉચ્ચ કોટીનો વ્યવહાર થાય છે. બીજાનો વ્યવહાર પછી સાતમા પણ છે સત્તાનો. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો પરંતુ નિઉપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. શૈલી બહુ સારી લીધી છે કે ભલે તને જીવન નિર્વાહ કરતું પ્રાપ્ત થતું હોય પણ તું વ્યવસ્થા એવી રાખજે કે ઉપાધિ ન થાય. એવી વ્યવસ્થા કે તું આજીવિકાના પ્રવર્તનમાં રહેજે, ઉપાધિ વધારીને રાત્રે રાજસુખ જેટલું સુખ મળતું હોય એવી ઈચ્છા નહીં કરતો. કેમ કે નિરુપાધિમય જે સમય છે એમાં તત્વ વિચારનો અવકાશ છે. પણ જ્યાં ઉપાધિ ઘણી વાર તેમ જે તત્વનો વિચાર જ નથી આવે દ્રષ્ટિએ શું છે આ બધું, એટલે એનો જે કષાય રસ છે એ પહેલાથી ઠંડો હોવો જોઈએ, તીવ્ર થવો જ નહીં. એના માટે આ જુદી જુદી રીતે માર્ગદર્શન લઈ લીધું. મુખ્ય વાત તો એ છે કે દરેક માણસને પોતાને આજીવિકાનો પહેલા સવાલ છે, એ એની સહનશક્તિની એક મર્યાદાનો વિષય છે કે સહનશક્તિ બહાર એને જ આવવું પડે છે. જે સમ્યકત્વમાં સમ્યકત્વ પામવામાં જે બળ જે મલિનતા નડે છે આ વિષય ઉપર છે. સમ્યક દ્રષ્ટિ છે એ ભાવિની ચિંતા નથી કરતો, એની પાસે એના જ્ઞાનનું એટલું સમાધાન છે સમ્યક જ્ઞાનમાં કે એને ભાવિની ચિંતા નથી. તો એનો અર્થ છે કે મીઠા દ્રષ્ટિને ભાવીની ચિંતા છે. તો જેને ભાવીની ચિંતા રાખવી છે એને મીઠા તો કેવી રીતે ટાળવો છે? એક બાજુ થી કહે છે કે મારે મીઠાત્વ તો ટાળવું છે કેમ કે બહુ મોટો દોષ છે, બીજી બાજુ થી ભાવીની ચિંતા છોડવી નથી. તો એના માટે સીધો માર્ગદર્શન આપ્યું, સંગીત દ્રષ્ટિને ભાવીની ચિંતા થતી નથી, હોતી નથી, કરતા નથી, સમાધાન વર્તે છે બધી પરિસ્થિતિમાં. તો એનો અર્થ છે કે જેને સંગીત દ્રષ્ટિ થવું છે એ લાઈન પકડવી, એ ભાવીની ચિંતા પકડી રાખે અને મિથ્યાત્વનો નાશ કરવા માંગે, બે વાત તો બનવાની નથી. આ વાત એમણે અનેક શૈલીથી કરી છે, આવશે આગળ પણ. હા, પણ ઘણી શૈલીથી આ વાત કરી છે, કેટલી બધી આ વાતને નિરૂપિત કરવા માટે કેવી કેવી શૈલી કરી છે, બધી દરેક શૈલીથી એમના પ્રત્યે બહુમાન વધે એવી આ શૈલી. એટલે શું છે કે ઉપાધિ થાય એ રીતે આ જીવિકાની પ્રવૃત્તિ માણસે અવિવેક કરીને નહીં ગોઠવવી જોઈએ, એને એવી રીતે ગોઠવણી રાખવી જોઈએ કે નિરુપાધિ નહીં ચાલે. પછી તો જે પૂર્વકર્મનું સારણ હોય છે એની અંદરનો જે સંયોગ વિયોગ હોય છે, પણ એનો પોતાનો દ્રષ્ટિકોણ આ હોવો જોઈએ. ઘણી ઉપાધિ કરીને ઘણું મેળવવા માટે રાજ સુખ હોય તો એક વાર પીછવા જેવું નથી, કેમ કે એ તો રાજ સુખ તો રાજા જેટલું સુખ તો તારી મહત્વાકાંક્ષાથી મળવાનું હશે તો મળશે, પણ એ પહેલા તારો આજનો દિવસ તો અપવિત્ર થઈ ગયો, વર્તમાન બગડ્યું તારું. આજનો દિવસ એટલે વર્તમાન તારું બગડી ગયું, જેનું વર્તમાન બગડ્યું એનું ભવિષ્ય બગડ્યું. સીધી વાત છે, જેનું વર્તમાન ઉજવળ એનું ભવિષ્ય ઉજવળ, એમ કેવું છે. આજની ઉપાધિ લગભગ હોતી નથી, કેમકે એટલા તો પુણ્ય લઈને આવ્યો છે, જે ઉપાધિ કરે છે કાર્ય કરે છે ને એમાં સમ્યક્ત્વને રોકે છે, એ પરિસ્થિતિને કારણે એ પોતાના જ સમ્યક્ત્વને રોકે છે, પ્રતિબંધ કરે છે. જીવને ધર્મ નહીં પામવાના મુખ્ય બે કારણોમાં સ્વચ્છંદ અને પર પ્રતિબંધ, આ પ્રતિબંધ છે. પ્રતિબંધને દર્શાવવાની એમને બહુ શૈલી કરે છે, અને સચોટ અનુભવ પૂર્ણ, આ બધી અનુભવમાંથી કાઢેલી વાત છે. પોતે પૂર્વકર્મથી ગ્રસ્ત દશામાં છે ને, એટલે પોતે અનુભવમાંથી કાઢેલી આ બધી. એ તો અને આ લાઈન એવી છે પાછા કે એ પોતે ઘણા નિરુપાધિકપણે વ્યવસાય કરે છે તો પણ જેટલા પરિણામ દેવા પડે છે એ સહન નથી કરતા, એ પણ સહન નથી કરતા.
પોતાને સમાધાન છે પોતાની દશામાં. પુરુષાર્થ બળવાનપણે પ્રવર્તી રહ્યો છે એટલે પોતાના પરમાત્માની પોતાની દશા ઉપર કૃપા વર્તે એવું અનુગ્રહ નામ કૃપા છે. ઈશ્વર નામ પોતાનો આત્મા કૃપા વર્તે છે. એના માટે તો ઝીણી નજર જોઈ એ વિષય સૂક્ષ્મ છે. મિથ્યાત્વ અને મિથ્યા અભિપ્રાય બંને સૂક્ષ્મ છે. એ વિશે તો જેની નજર સૂક્ષ્મ હોય અથવા નિર્મળતા પ્રગટતી હોય તો એ જોઈ શકે. પોતાને જો મુક્ષતાની ભૂમિકામાં નિર્મળતા ન આવી પણ એટલે તો કહે છે કે અજ્ઞાનની ભૂમિકામાં કોટ્યાવધિ જોજન વગર વિચારે છે ચાલ્યો જાય છે. ઊંધી દિશામાં એટલો બધો આગળ વધી જાય છે પાછા પડવામાં વિચમના ઉભી થાય. સમાજ કરોડો ગામ શાસન વિપરીત
પરિપૂર્ણ વિતરાગ શ્રેણીને ભજે છે એવું ભજન છોડીને એને જે વ્યવસાયમાં આવવું પડે છે ત્યારે અપરાધ આત્માને કરવો પડે છે. એ પ્રતિબંધ થઈ ગયો કે સમયત્વમાં આગળ નહીં વધવા દીધું. પ્રતિબંધનો અર્થ કે અવરોધ માર્ગને આડે અવરોધ થઈ ગયો એ પરિણામ રહેશે તો સમયત્વની દિશામાં આગળ નહીં વધી શકું. માટે છોડ કાલની ચિંતા, કાલે જે થોડું એ થશે. આજે મારી પાસે ચોખ્ખે ચોખ્ખો સમય છે, ચોખ્ખે ચોખ્ખો મારી પરિસ્થિતિમાં ચિંતા કરવાનું કારણ નથી. કોઈ નિશ્ચિંત થઈને હું મારા સ્વકાર્યમાં લાગું. આજે તો હું મારા સ્વકાર્યમાં લાગું. અન્યમતી જે નિશ્ચિંત થાય છે ઈશ્વરનો અવલંબન લે છે કે કલ્કી રામ જાણે, રામ જેવડો ધણી છે એ જાણે છે કે મારે કાલ કેમ જવાની છે. આજે તો એને મને બરાબર આરામથી ખાધું પીધું આરામ કર્યો છું, નિંદ્રા બધું બધું બરાબર છે, મારું સ્વાસ્થ્ય બરાબર. કલ્કી રામ જાણે ગામ છોડી દે, આજે તો હું બરાબર રામનું ભજન કરું, કાલે સંભાળવા વાળો એ બેઠો છે એમ એ લોકો મન કશાય થાય છે. સ્મૃતિ નહીં આવતી, એનું જાણે સ્મરણ ન થાય એટલી જોરથી એને દૂર કરી દીધું. એનું સ્મરણ જ ન આવે વિચારીને દ્રઢતા છે એ વિષયની અંદર એટલા નિર્ણય ઉપર આવે એનું સ્મરણ જ ના આવે. અને સ્મરણ ક્યારે ના આવે કે જ્યારે પોતે વેગથી પોતાના હિતના માર્ગે આગળ વધતો હોય તો. નિજ હિતના માર્ગમાં જોર આવે એટલું બધું સ્મરણ નહીં આવે. પછી જ્યાં આસક્તિ છે કે સુખ નથી એ વિચારથી નક્કી કરવું. પહેલા વિચાર વળીએ કરીને એ નક્કી કરવું કે સુખ નથી આયા, ભ્રાંતિ છે સુખ ને, અને મોટું દુઃખ ઉત્પન્ન થવાનું કારણ છે. એ ભ્રાંતિ છે એ મોટું દુઃખ ઉત્પન્ન થવાનું કારણ છે. જાહેરાત આવે છે ને ફલાણો પાનનો મસાલો ખાવા કઠિન પણ અનેક જાતના જરદાને ના તમાકુ ને ફલાણા નંબર ને તો કોઈ છાપામાં બધી જાહેરાતો આવે છે. એ છાપાની અંદર પાછા બીજા સમાચાર આવતા હોય છે કે ભાઈ આવું વ્યસન કે આવી ચીજ સેવવાથી કેન્સર થાય છે, એક છાપામાં કઈ વાત નથી, બરાબર છે. ભાઈ આ બહુ સારી ચીજ બનાવે છે, ફલાની જગ્યાએ ફલાના ઉત્પાદકો છે ને સારી ચીજ બને છે ને, આટલા કરોડ ની ને આટલા લાખ ની વેચાણ થાય છે, એટલે એમ તો બહુ માણસો આનો અનુભવ કરે છે. છાપામાં બીજી જગ્યાએ ક્યાંક બીજા પાના ઉપર એ વાત આવે કે આનાથી કેન્સર થાય છે, ભૂલવા શક્તિનો વિષય છે. બહુ સારો ટેસ્ટ આવે છે, સુગંધ આવે છે, સ્વાદ આવે છે, ત્યાં શક્તિનો વિષય છે. કેન્સર થાય છે એ આપણે સ્વાદ નથી, સ્વાદ કદાચ સારો બનાવ્યો હશે પણ આપણે નથી લેવો, નક્કી કરે છે કે નથી કરતું, પોતાના હિતને વિચારે છે. તો કઈ આસક્તિના પરિણામ જોર નથી કરી શકતા, હિતનો વિચાર છૂટી જાય તો આસક્તિના પરિણામ ગમે એટલા જોર કરે, હિત હિતને વિચારે તો તરત જ એનું બળ ખલાસ થઈ જાય. આ નિયમ છે. એટલે આ છે વ્યવસાય સંબંધે વિવેકનો વિષય છે આજીવિકાનો. આજીવિકા કરવી જ પડે એવી પરિસ્થિતિ હોય તો એને નિરુપાધિમય હોય તો એ ઈચ્છનીય છે. ઉપાધિમય કરીને રાજસુખ પણ ઈચ્છવા જેવું નથી. પછી છે 102 સત્તા પછી 102 સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞા એ કરી સરળતા સેવાય હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે, કેમ કે સમ્યક દર્શન એ પોતે સમ્યક પ્રકારે સરળતાના પરિણામ છે. અને જેટલું મિથ્યાત્વ છે એ વક્રતા માયાના પરિણામ છે, જેના ફળમાં નિગુણ ગતિ પ્રિય ગતિ છે. સરળતા છે એ ધર્મના બીજ સ્વરૂપ છે. આ એક ગાંઠ મારવા જેવી વાત છે કે સરળતા છોડવી નથી, ભલે ગમે તે નુકસાન થાય. તમે સરળ થઈ જાઓ છો પણ આ તમે સરળતાથી પણ પેલાનો લાભ લે છે, એ લાભ લેતો હોય તો લે, હું મારી સરળતાનો લાભ લઉં છું, એ એનો ગેરલાભ લેતો હોય તો ભલે લેતો પણ હું મારી સરળતાનો લાભ લઉં છું. એની કિંમત બહુ મોટી છે, એનાથી ધર્મનો લાભ છે એ બહુ મોટી કિંમત છે. સાંસારિક લાભ નુકસાન એ કોઈ લાભ નુકસાન ખરેખર છે નહીં, અથવા એ પ્રાસંગિક છે અને એને પૂર્વકર્મ સાથે સંબંધ છે, વર્તમાન સરળતા અસરળતા સાથે સંબંધ નથી ખરેખર. પ્રજ્ઞા એ કરીને સરળતા સેવાય હોય, એટલે કે ઉપયોગ કરે, ઉપયોગે કરીને સાવધાનીથી સરળતા આદરણીય છે એવી બુદ્ધિથી, એવા અભિપ્રાયથી, એવી સાવધાનીથી જો સરળતા સેવાય હોય તો તારું વર્તમાન છે એ ઉત્તમ છે. તારું વર્તમાન ઉત્તમ છે તો તારું ભવિષ્ય પણ ઉત્તમ છે. આજનો દિવસ એમની શૈલી છે. આજનો દિવસ તારું વર્તમાન ઉત્તમ છે, તારું ભવિષ્ય પણ ઉત્તમ છે. બસ 1500 વર્ષે સિદ્ધાંતિક વાત કાઢી છે. સરળતાના પરિણામથી મનુષ્ય થયો આજે. મનુષ્ય થયો એનો અર્થ કે સમ્યક્તવાદી ધર્મ પામવા માટેની સારામાં સારી પરિસ્થિતિમાં મુકાઈ ગયો, કે જે ત્રણ ગતિની મુકાબલે બહુ મોટો ફરક છે. ત્રણ ગતિના મુકાબલે જે મનુષ્યપણું છે એમાં ધર્મ પ્રાપ્તિનો જે તક છે એમાં બહુ મોટો અંતર છે. ત્રણેય ગતિમાં ના ત્રીજી ગતિમાં સંઘની હોય તો જ્ઞાન બિડાઈ જાય છે, સંઘની હોય તો જ્ઞાન બિડાઈ જાય છે. બહુ જ વિચાર શક્તિ ઓછી હોય છે, વાંચા તો હતી જ નથી, તો પૂછી શકે, વિચારોની આપ લે કરી શકે, વિચાર વિમર્શ કરી શકે, કેટલી બધી વ્યવસ્થા છે. બાકી તો દેવને નારકીમાં તો વાત જ મૂકી દો. જેમ અત્યારે કોઈ મોટા આરંભ સમારંભ કરવા વાળા અબજોપતિને કાંઈ ઠેકાણું મગજ નતું નથી, માથું ઠેકાણે રહેતું નથી. ઘડીકમાં આ ટેલિફોન પડેલો, ઘડીકમાં ઓલો પડેલો, ઘડીકમાં બીજો પડેલો, એક કરતા વધારે તો ટેલિફોન વિસાવવા પડે એવી પરિસ્થિતિ હોય છે. કેમ કે એટલો મોટો કારોબાર ડેવલપમાં તો આવા ભિખારી લાગે એટલું મોટો કારોબાર છે. પરિણામનો અહીંના જેટલી મજૂરી નથી, પરિણામની સ્થિતિ બહુ ખરાબ છે. આની જે સ્થિતિ દેખાય એના કરતા ઘણી ખરાબ છે. નાટકીમાં પ્રતિકૂળતાને લઈને એટલી જ ખરાબ છે, એટલે અનુકૂળતાને લઈને એટલી જ ખરાબ છે. મનુષ્યપણમાં જે મધ્યસ્થ બુદ્ધિ છે એ બહુ મોટો પડે છે, અને એનું કારણ સરળતા છે. સરળતા સિવાય હોય છે તો મનુષ્યપણું આવે છે. એમાં જો સરળતા વિશેષ કરીને રાખે તો એનું આજનું એનું વર્તમાન ઉત્તમ છે, એનું ભાવિ ઉત્તમ છે. એ બહુ સારી વાત મૂકી છે સરળતાની. પછી દસમા પાને બીજું બોધવચન, બીજું આહાર કરવો તો પૂદગળના સમૂહને એક રૂપમાં નહીં કરવો, પણ લુપ્ત થવું નહીં ગમે તે ચીજ હોય. બધા પૂદગળના પરિણામ છે, શાકના હોય, દાળના હોય, રોટલીના હોય, મીઠાઈના હોય, જે હોય તે બધા પૂદગળના સમૂહ છે. ધ્યાન જ દેવું નહીં એમ કે છે. શું પૂદગળના સમૂહને એક રૂપ માનીને કરવો એટલે એની વિવિધતા ઉપર ધ્યાન જ દેવું નહીં. શું એમ કોઈ માણસ એમ કે ભાઈ આ દવા જરા કડવી લાગશે પણ તમે પી જાઓ, કેમ કે તમારે રોગ મટાડવામાં કડવી દવા હોય તો પીધા વગર છૂટકો નથી, ભાવે કે ન ભાવે. આ એક સુધારો છે, દવા જ પીવાની છે, બીજું શું છે? પણ દવામાં આવી હોવી જોઈએ, તેવી હોવી જોઈએ. દવા કહેવાય હા, તારે દવા માની લે. સુધારો છે, ચાલે એવું નથી. પરિસ્થિતિ અસહ્ય ઊભી થાય છે એટલે ચાલે એવું તો છે નહીં. મુનિદશા સુધી એ પરિસ્થિતિ ઊભી છે. આહાર કરવા માટે નગર વિશે આવે છે ભગવાન શુક્ર સ્વામી, છ મહિને આહાર માટે નીકળે છે. આરાધકતા તો જબરદસ્ત છે. ચોથા આરાનો પ્રારંભ છે ને પ્રથમ તીર્થંકર છે. કેટલું સમયણ, કેટલા આયુષ, કેટલું પુણ્ય, કેટલી પવિત્રતા, આ બધું લઈ નીકળતો જ આહાર માટે છ મહિને નગરમાં પ્રવેશ કરે છે. પહેલેથી આ વાત છે, કેળવી છે દશા. સદગળનો સમૂહ આહાર કરતી વખતે કોઈ ચોઈસ નથી છે, શું જમવું છે કોઈ ચોઈસ નથી. મારે કોઈ ચોઈસ નથી, જે હોય તે મૂકી દો ફટાફટ, આંખો વીચીને દવા પી જાય એમ ખાઈ વાત પૂરી થઈ. ગુરુદેવ આહાર કરતા જોવા જેવું. સુગાની બી આહાર કરતા જોવા જાય, એનું ચિત્ત તો તત્વમાં રહેતું હોય છે. આ તો એક ક્રિયા જાણે અનુપયોગી થઈ જતી હોય, એવી રીતે ફટાફટ ફટાફટ છે. એટલે લુપ્ત થવું નહીં, એના સ્વાદની અંદર ઉપયોગ દેવો નહીં. એવી એક પછી આ તો શું છે, મહારાનો વિષય, પ્રેક્ટિસનો વિષય. થઈ ગયો કેવું લાગ્યું કે પણ ધ્યાન દીધું એને ખબર હોય ને, ઠીક છે ઠીક છે, ને બહુ સારો નથી, બહુ ખરાબ નથી, ઠીક છે, વાત પૂરી થઈ ગઈ. આહાર કરવો તો એમ, એટલે એમાં શું છે, ટોન બહુ સારો છે, આહાર કરવો નહીં. ઠીક, એટલે આહાર કરવો નહીં એટલે શું છે કે આત્માને આહાર કરવાનો પ્રશ્ન નથી. આત્મા કોઈ આહાર કરી શકતો નથી એટલે એ માન્યતાની દ્રષ્ટિએ તો આહાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. પણ પોતાની જે વર્તમાન દશા છે એમાં તો આહાર કર્યા વિના ચાલી એવી પરિસ્થિતિ નથી મુનિ દશા સુધી, એટલે કરવો તો એમ કરીને વાત લીધી. શું આહાર કરવો તો ને કરવો તો, એવી શું બધી વાત કરે, એમ કેમ વાત કરે છે, આહાર તો કરવો જ પડે છે, એમાં કરવો તો શું? ખરેખર આત્મા આહાર કરતો નથી, પણ આહાર કરવાનો વિકલ્પ થાય છે એને આહાર કર્યો એમ કહેવાય છે. તો એની અંદર આ સાવધાની છે, લુપ્ત થવાનું નથી. વેરાયટી બધી બહુ બનાવેલી છે, બહુ બનાવેલી મહત્વ ગણાતું છે. મહત્વ તો કોણ હોય કે જેને એક એક એના એક એક ચીજના સ્વાદનો વિષય હોય ને એમાં પારંગત હોય ને એની અંદર એનો ઉપયોગ બહુ સરસ લાગતો હોય ને, એના માટે એ બધી વાત તો ઠીક છે. પણ જેને એક સમો માનીને કરી લેવું હોય ને હું એને એ રીતે વિચાર મૂકશું. એ જયારે પોતાના માર્ગમાં આગળ વધવું છે એને આ બધા પ્રતિબંધથી ખસવું પડે છે. આ બધા એને પ્રતિબંધ છે, લુપ્તતા છે. તો એ લુપ્તતાની અંદર જ્ઞાન અથવા બુદ્ધિ એવી રીતે રોકાયેલી રહે છે, પ્રતિબંધ જેને કહે છે, કે એને જે દ્રવ સ્રોતમાંથી જે ભાવસૃત કરવું છે એમાં એનું જ્ઞાન જ કામ કરે છે. એ પરિસ્થિતિ એટલે એને જે લુખાસના પરિણામ હોય તો જ તેને એનું જ્ઞાન બરાબર કામ કરે, ઢીંચણી ઉડે એટલે કે કોઈ ચીજ રસોઈની અંદર બરાબર ન બની હોય, ચાર પાંચ આઈટમ માંથી એક આઈટમ બગડી હોય, તો જેને ગુસ્સો આવતો હોય એ આત્માના તત્વને કેવી રીતે વિચારવાનો હતો? એને તત્વજ્ઞાન ચડવાનો ક્યાં પ્રશ્ન થાય છે? જમવા બેસે અને આ ઠીક ને આ ઠીક આ ઠીક ને આ ઠીક પરિણામ થયા છે, ચીજ છે નહીં સારી ખરાબ, પણ પોતાની લુપ્તતાને લઈને કર્યા કરે છે. પછી તારા જ્ઞાન ને રોકે, તારી આરાધનાને રોકે છે, તારા જ્ઞાનને રોકે છે, તારા માર્ગને રોકે છે. આ બધું પ્રતિબંધ છે. આત્મશ્લાઘા ચિંતવી નહીં, મારે કોઈ પ્રશંસા કરે તો સારું, તેવું ચિંતવન કરવું નહીં, એવા વિચાર કરવા નહીં. મારી પ્રશંસા થાય તો સારું, મને માન મળે તો સારું, મને લોકો આમ જાણે તો સારું, સારા તરીકે ઓળખે તો સારું, એવું કઈ ચિંતવું નહીં, એનો વિચાર જ ન કરવો. એમ પછી એમાં આ બાજુના પાને ટેકાવલો એક ચિત્તે આત્માથી આવો પ્રત્યક્ષ અનુભવ થશે. અહીંથી અધ્યાત્મ શરૂ થયું. એક ચિત્તે આત્મા ધ્યાવો, જ્ઞાન સ્વરૂપે આત્મા, એક ચિત્તે જો એનું ધ્યાન કરવામાં આવે તો વસ્તુ પ્રત્યક્ષ હોવાથી એનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. પૂર્વ ભૂમિકા તો બધી જે છે એની અંદર અધ્યાર રીતે આવી જાય છે, પણ એ પરિસ્થિતિમાં આવેલા જીવ માટેનું આ બોધ વચન છે. બધાને તો બધા બોધ વચન લાગુ ન પડે, કોઈને કોઈ લાગુ પડે, કોઈને કોઈ લાગુ પડે. એમ જે ધ્યાનની પરિસ્થિતિ એ પહોંચેલો જીવ છે, એટલે જેને જ્ઞાનમાં લક્ષ્ય છે, આત્માનું સ્વભાવનું જેને લક્ષ્ય છે, એને ધ્યાવાની વાત છે. લક્ષ્ય પહેલા તો ધ્યાવાનો પ્રશ્ન છે, એને તો શબ્દ જ્ઞાન છે. લક્ષ પહેલા તો ખાલી શબ્દ જ્ઞાન છે, અને શબ્દ જ્ઞાન તો કઈ નથી, ચીજ કોઈ વસ્તુ જ નથી એમ લેવાય છે. કેટલા બહાર લડો છો તે કરતા અભ્યંતર મહારાજાને હરાવો, હા એ દર્શન નો છે, એ દર્શન નો છે. અભ્યંતર મહારાજા દર્શન નો છે, એ રહી ગયું છે, છૂટી ગયું છે. સારું બોલ છે, બહાર લડો છો તે કરતા અભ્યંતર મહારાજાને હરાવો, એ દર્શન નો છે અભ્યંતર મહારાજા. પિસ્તાલીસ અભ્યંતર મહારાજા એટલે અભ્યંતર મોહ ભાવ મોહ તેરમાં પાને છે 104 નંબર જેમ બને તેમ આત્માને ત્વરાથી ધ્યાન આરાધો આમાં આ બધા જે બોલ છે 10 બોલ છે એમાં ત્વરા શબ્દનો પ્રયોગ છે એ બધા બોલની અંદર છે ત્વરા એટલે ઝડપ ત્વરા એટલે શીઘ્રતાથી ત્વરાથી એટલે શીઘ્રતાથી જલ્દી જલ્દીથી આ પુરુષાર્થ સૂચક ત્વરાનો વિષય છે પુરુષાર્થની પ્રેરણા છે આત્માને આરાધો એમની ત્વરાથી આરાધો અત્યારે જ આરાધો પછી આરાધીશ એ વાત રુચિ વિરુદ્ધ છે આત્માની રુચિ વિરુદ્ધ છે રુચિમાં શિથિલતા નથી રુચિમાં ત્વરા સિવાય બીજી વાત નથી બધી જગ્યાએ એમણે એ વાત લીધી છે 10-10 બોલને ખરેખર એનો ધ્વનિ બહુ સારો છે એક બોલમાં ધ્વનિ બહુ સારો છે બધામાં આરાધનાનો વિષય છે એકદમ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો એટલે અત્યારે જ આરાધન કરો પછી 108 છે સ્વદ્રવ અને અન્ય દ્રવ સ્વદ્રવ અન્ય દ્રવ ભિન્ન ભિન્ન જુઓ શરીરને ભિન્ન જુઓ આત્માને ભિન્ન જુઓ ઉદયમાન સંયોગોને ભિન્ન જુઓ અને પોતાના આત્માને ભિન્ન જુઓ સ્વદ્રવથી બધું ભિન્ન જુઓ ભિન્ન ભિન્ન જુઓ ભિન્ન કહેતા ઉપાધિ નથી એ વાત એમાં આવી જાય છે ભિન્નતામાં ઉપાદેયતા છૂટી જાય છે એનું નામ ભિન્નતા છે ભિન્નતા એટલે જુદું છે એમાં એટલું જ મર્યાદા નથી આવતી આ વાત સાથે ઉભી થાય છે અને એમ કહે છે કે ભિન્નતા છે તો વસ્તુનું સ્વરૂપ છે ભિન્નતા છે વસ્તુનું સ્વરૂપ છે અને વસ્તુના સ્વરૂપને અને આરાધનાને સીધો સંબંધ છે કેમ કે આરાધના વસ્તુના સ્વરૂપને અનુસારી જ્ઞાન સાધન છે એથી વિપરીત જ્ઞાન શ્રદ્ધા નથી પેલા અલગર વાળાભાઈ એક પ્રશ્ન કર્યો હતો અમારે તો પદાર્થનું સ્વરૂપ સમજવું છે ને એના વિદ્વાનો કોઈ અમને સમજાવે આથી વિશેષ અમારે મતલબ નથી કે નહીં પદાર્થના સ્વરૂપને અને ધર્મના વિષયને અલગ અલગ કરી શકાતો નથી એને અલગ અલગ ખરેખર કરી શકાતો નથી સ્વદ્રવ્યને અન્ય દ્રવ્ય ભિન્ન છે તો અન્ય દ્રવ્યનો હે પણ એની અંદર સીધું જ ઉભું થાય છે આનું નામ ભિન્ન છે ભિન્ન છે એટલે માત્ર ભિન્ન છે એમ નહીં એનું હે પણ આવ્યું એનું નામ ભિન્ન છે ભિન્ન કહેતા હે છે ત્યારે એનું ભિન્ન પણ સમજાણું ભિન્ન પણ એનું સ્વરૂપ છે એમ સમજાય એનું કારણ છે કેમ એમ હે છે એમ શું કરવા પણ આનો વિભાગ જુદો વસ્તુ વિજ્ઞાનનો વિભાગ જુદો અને આરાધના વિરાધના ધર્મનો વિભાગ જુદો અથવા સિદ્ધાંત બોધનો વિભાગ જુદો અને ઉપદેશ બોધનો વિભાગ જુદો બેને જુદા જુદા રાખીએ તો ઉપદેશ બોધ તો અમે અમારી મેળે ગ્રહણ કરી લેશું પેલા સિદ્ધાંત બોધ સમજી લઈએ વિદ્વાન પાસેથી એમાં નથી ચાલતું એમાં એવી રીતે કામ નથી લેવાતું કેમ નથી લેવાતું એનું કારણ છે કે તું એવી જગ્યાએ ઉભો છો તે કારણથી તે એમ નથી લઈ શકાતો આ કારણ છે કે તું કેવી જગ્યાએ ઉભો છો કે અન્ય દ્રવ્યને ઉપાધિ જાણતો ઉભો છો અન્ય દ્રવ્યને માત્ર અભિન્ન જાણે છો એમ નહીં અન્ય દ્રવ્યથી તારું એકત્વને અભિન્નપણું થાય છે પણ અભિન્નપણું અને એકત્વ થતા એની ઉપાદેયતા થાય છે તો ભિન્નપણું જાણતા એનું એ પણ થવું જોઈએ આ પરિસ્થિતિમાં ઉભો હોવાને લીધે એકત્વથી ઉપાદેય કરતો જે સ્થિતિમાં ઉભો છે એ સ્થિતિમાં હોવાને લીધે માત્ર એનું વિજ્ઞાન જાણેલું કાર્યકારી નથી, એના બોધ સાથે એનો સીધો સંબંધ આપવો જોઈએ એમ જ. સિદ્ધાંત બોધ પણ સિદ્ધાંત બોધ એને પોતે ક્યાં ઉભો છે એને ખબર નથી, તો પછી એટલે એને સિદ્ધાંત છે એના માટે સિદ્ધાંત નથી રહેતો. અથવા સિદ્ધાંત કહેનારે જે હેતુથી સિદ્ધાંત કયો એ હેતુ એને છોડી
દીધો,
વાત પૂરી થઈ ગઈ. એના કહેનારનો હેતુ તો એને દેખાણો નથી, કહેનારનો હેતુ એને સમજાણો નથી. તમે જે હેતુથી જે વાત કરવા માંગો છો એ હેતુ જો ના સમજો તો એ વાતનો અર્થ શું? વાત નિરર્થક છે. સીધી વાત એ છે કે વાત નિરર્થક થાય છે. એ રીતે
કહેવાનું તાત્પર્ય એ છે.